Semesha aqui para mais um prato. E não sou o chanteiro de casa. E não deixe na série de uma vida por uma vida. Não sabe o quanto eu sou isso. Tem que casar. Que tá no pelo. E eu sou mais normal para a terra. Porque yo soy un hombre y no estoy todavía en el momento de no tratar la carga de coche. A ver, tiene tron más, todavía toda la acción para mi teléfono, a todavía toda la acción de che, que todavía tronando por culo de ti, por paría y de lo que hace, que todavía Jim de Fox Eyes Identifier, que vi paría y de en la mayor de la policía. અને એ ભવ્યત્વ ભાવનો ઉદય કેમ થતો નથી, સમય દ્રષ્ટિ કેમ થતું નથી, કે એવા ભવ્યત્વ લક્ષણ પરિણામે તો એટલે એની યોગ્યતાને તો પ્રગટ થવા માટે પ્રતિબંધ કારણ છે. યથાસંભવ એને જે પ્રકારે ઉઠે સમ્યક આદિ જીવ ગુણોનું ઘાતક કે પર્યાય પ્રગટ થવાનો કાળ ન હોય ત્યારે કર્મનો ઉદય હોય નિમિત્તપણે એટલું જ એને ઘાતક કહેવામાં આવે છે. વ્યવહાર નથી એને ઘાતક કહેવાય. એ ઘાતકના બે પ્રકાર છે, ઘાતીને સર્વઘાતી. સર્વઘાતીનો ઉદય હોય ત્યારે સમયદ્રષ્ટિ પ્રગટ ન થાય, પણ દેશઘાતીનો ઉદય હોય તો સમયદ્રષ્ટિ કરીએ છીએ. એવા નામવાળું દોહાધિકારું સામાન્ય પર્યાર્થિક રહીએ, વ્યવહાર રહીએ, ઢાંકે છે, આધ્યાત્મિક કરે છે, એ જાણો. એ પર્યાય પ્રગટ ન થાય, ન થતી હોય ત્યાં સુધી એને એ કર્મ નિમિત્તપણે ઢાંકે છે, બાધક છે, આઝાદિત કરે છે, એ ઉપચારથી કરવામાં આવે છે. હવે ત્યાં જ્યારે કાળાથી લગ્નના વર્ષે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે, બોલું ભવ્યત્વ લક્ષણ તો હતું, યોગ્યતા શક્તિ પતિ, પણ સમ્યક દર્શન પ્રગટ નહોતો. હવે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ એટલે યોગ્યતા પ્રગટ થઈ જાય છે. ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે કાળાથી લગ્ન ના વર્ષે, એટલે કે પોતાના સ્વભાવની સરનું જ્યારે પ્રસાર કરે છે. હું જ્ઞાના પરમાત્મા જ્ઞાય જ્ઞાતા વિચાર કહું ત્યારે પર્યાયમાં એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તો એને એના સકાળે પ્રગટ થાય છે તો એને કાળાદિ લગ્ન કહેવાય. કાળ એટલે કાળ દ્રવ્યની વાત નથી, પણ પર્યાય પ્રગટ થાય એને પણ સકાળ કહેવાય. કાળાદિ લગ્ન એટલે પ્રાપ્તિ એના વશે એટલે એવી યોગ્યતા થવાની જ્યારે થાય છે ત્યારે વ્યક્ત શક્તિ વ્યક્તિ થાય છે. જ્યારે વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ જોયો, જ્યારે સમયદ્રષ્ટિ થાય છે ત્યારે એનો વિષય શું છે એ બતાવે છે. ત્યારે આ જીવ એમ જેને સમયદ્રષ્ટિ થવાનું હોય એવો આ જીવ સહજ શુદ્ધ પારામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ પર્યાય પરમે છે. એને શુદ્ધાત્માનું જ્ઞાન ને શુદ્ધાત્માનું શ્રદ્ધાન પ્રગટ થાય છે. હવે આમાં ઉપયોગ લક્ષણ વાળો આત્મા એમ ન લેતા ઉપયોગથી અનન્ય એવો આત્મા એમ ન લેતા એ લક્ષણને ગૌણ કરીને એ જ્ઞેયભૂત લક્ષણ હતું. અહીંયા ધ્યેયભૂત લક્ષણ કેવું છે? પાંચ પ્રકારના ભાવમાં કયા ભાવથી ભોગ થાય છે એની ચર્ચા ચાલે છે. હવે એ ઉપસમ ક્ષોપસમ ભાવ પર્યાય પ્રગટ થાય છે એ કોના આશરે પ્રગટ થાય છે? કે જીવના આશરે. એ જીવનું લક્ષણ શું છે? કે જે જીવનું શ્રદ્ધાન કરતા સમય દર્શન થાય, એનું જ્ઞાન થતા સમય જ્ઞાન થાય, એ જીવનું રક્ષણ શું છે? સહજ શુદ્ધ પરિણામી ભાવ એનું લક્ષણ છે. જો જ્ઞાન ગુણ લક્ષણ ન કહ્યું, દર્શન ગુણ લક્ષણ ન કહ્યું, જો એક 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 ગુણનું લક્ષણ કહીએ તો ગુણ ભેદરૂપ છે અને આ પારિણામિક ભાવ અભેદરૂપ છે. બધા ગુણમાં વ્યાપક છે, એક ગુણ બીજા ગુણમાં વ્યાપક નથી. પણ આ જે પાંચમો ભાવ છે પરમ પારિણામિક ભાવ, એ તો અનંત ગુણમાં વ્યાપક છે. અનંત ગુણમાં વ્યાપક છે અને પર્યાયમાં વ્યાપક નથી. ગુણોમાં જ વ્યાપક છે. એવો જે ગુણી કે જેનું લક્ષણ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, એવો નિજ પરમાત્મા દ્રવ્ય, એનું જ્ઞાન ને શ્રદ્ધા પ્રગટ થાય છે. એનું નામ સમય જ્ઞાન કહેવાય. એનો વિષય નવ તત્વ નથી. એનો વિષય ઉપયોગ છે અનન્ય આત્મા, એનો વિષય નથી. લક્ષણ નથી. આ ધર્મો ની વાત ચાલી હવે. આપણે આગળ પાછળ વાત થાય છે ને, આ વિષય એવો એટલે ચર્ચા કરું કે પરમ પારિણામિક ભાવ અને પરમ પારિણામિક એનું લક્ષણ છે. એવો જે ગુણી જો ચાર ભાવ વાળો આત્મા નથી, આ પંચમ ભાવ વાળો આત્મા છે, જે પૂજિત પંચમ ભાવ, એવો જે આત્મા છે, એનું શ્રદ્ધા ને જ્ઞાન ત્યારે સમય દર્શન કાળાથી પાકી થઈ ગયા. બહુ સારી વાત છે. આ જીવ સહજ શુદ્ધ પારિણામી ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય ના, જો નિજ પરમાત્મ દ્રવ્યના નવ તત્વના નહીં, દેવગુરુ શાસ્ત્રનું પ્રદાન નહીં, પણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક પ્રદાન, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુચરણનું પર્યાય પરમે છે. એ ત્રણેયનો વિષય એક શુદ્ધાત્મા છે. એનું અવલંબન લેતા ત્રણ પ્રકારની પર્યાય પ્રગટ થાય છે. નિશ્ચય મુક્ત માર્ગ બરાબર છે. ધર્મોને કાઢી નાખ્યા નિત્ય નિત્ય ધર્મો એમની દ્રષ્ટિના વિષયમાં આવે કે નહીં, પેલા તો સાધારણ વાત કરી, પણ બીજે જે કહ્યું નહીં એના આવે તો ભેદ છે. અનિત્ય પણ ધર્મો છે. અનેક અને અનિત્ય, અનિત્ય નો આશ્રય ન હોય, અનિત્ય નું જ્ઞાન હોય ધર્મ ધર્મી ને, પણ અવલંબન ન હોય. અવલંબન તો એક કાળે ધ્રુવ, ધ્રુવ નું લક્ષણ ધ્રુવ, લક્ષણ ઉત્પાદિત
નહીં,
પરમાત્મ દ્રવ્ય એનું શ્રદ્ધાંત સમ્યક, એનું જ્ઞાન, એનું અનુષ્ઠાન. એ પર્યાય પરમે છે જયારે કાળા દિલ થી પાકે, ત્યારે સહજ એનું વ્યક્તિ નું થઈ, એ વ્યક્તિ થાય છે. ત્યારે શું થાય છે?
એના પરિણામ કોનો અવલંબન લે છે? આમ પણ ક્યાં આપે છે કે નિજ પરમાત્મા, એ નિજ પરમાત્મા કર્યો કે હું પાંચ ભાવ માંથી ક્યાં લક્ષણ વાળું? એમાં એકાગ્રતા જેવી તો ધ્યાન થાય એમાં કઈ પારણાબી ભાવ લક્ષણ કહી છે સ્પષ્ટ કરી દે. તે પરિણામ જો હવે જે નિશ્ચય પક્ષ મારે પ્રગટશો એ પર્યાય નું વાત કરે છે કે આગમ પાસાથી એના ઉપશ્રમિક સાક્ષાહિક એવા ભાવત્રય કહેવાય છે. આગમ પાસા કેમ કહી કે ઉપશ્રમમાં કર્મના ઉપશ્રમની અપેક્ષા, મોક્ષની અપેક્ષા ઇત્યાદિ અપેક્ષા આવી છે. કર્મની સાપેક્ષની અપેક્ષા એ આગમમાં આવે, અધ્યાત્મમાં નિરપેક્ષ આવે. આગમ પાછા એને ઔષમિક નામ ત્રણ નામ કયા અને અધ્યાત્મ ભાષાથી હું કહેવું એને શુદ્ધ આત્માભિમુખ પરિણામ, શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. અધ્યાત્મ ભાષા એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. આગમ પાછા એને ત્રણ પ્રકારના પરિણામ ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી પ્રસંજીત ભેદ છે. દ્રષ્ટિ અપેક્ષા એટલું તો સર્વતા ભિન્ન છે, પણ જ્ઞાન અપેક્ષા એ કથનચિત ભિન્ન અભિન્ન છે. આત્મામાં કથનચિત યાદ આપતો અભાવ આવે, આત્મજ્ઞાન એમાં પણ પર્યાય આત્માથી ભેદ પણ છે અને કથનચિત દ્રષ્ટિ અપેક્ષા એ શ્રોતા ભિન્ન, જ્ઞાન અપેક્ષા એ જ્ઞેય પ્રધાન. જ્ઞાનનો વિષય જ્ઞેય છે, જ્ઞાનનો વિષય જ્ઞેય છે એટલે જ્ઞેય આવવું પણ છે. ધ્યેયમાં ભિન્ન ભિન્ન ન હોય, શ્રોતા ભિન્ન પર્યાય. શા માટે કથનચિત ભિન્ન એમ શા માટે કર્યું? સર્વથા અભિન્ન કેમ ન કર્યું? પ્રશ્ન એવા છે એવું કથનચિત ભિન્ન શા માટે કર્યું? સર્વથા ભિન્ન કહેતા નથી, સર્વથા અભિન્ન કહેતા નથી એમ કેમ? શા માટે કથનચિત ભિન્ન છે એમ શા માટે કર્યું? એમ કથનચિત ભિન્ન છે એમ શા માટે કરજો? ભાવના રૂપ હોવા પર્યાય ભાવના રૂપ છે, ભાવના રૂપ હોવાથી એક ભાવ રૂપ નથી, પણ એ ભાવના રૂપ છે. ભાવ છે એ દ્રવ્ય રૂપ અને ભાવના છે એ પર્યાય રૂપ છે નિર્મળ, એને કથનચિત ભિન્ન કરજો. શા માટે? ભાવના રૂપ હોવાથી. જવાબ તો આપી દીધો, શુદ્ધ પારણામિક ભાવ તો ભાવના રૂપ નથી, માટે અમે કથનચિત ભિન્ન કહીએ છીએ. શુદ્ધ પારણામિકને ભાવ કહ્યો અને અમને ભાવના કહ્યું. શુદ્ધ પારણામિક ભાવ તો ભાવના રૂપ નથી, પર્યાય રૂપ નથી, નિર્મળ પર્યાય રૂપ નથી. જો તે પર્યાય હવે જો તે નિર્મળ પર્યાય એકાંત એટલે સર્વથા શુદ્ધ પારણામિક થી અભિન્ન હોય તો એમ આ પ્રશ્ન આવ્યો છે એમાંથી ભગવતી બેન કહ્યું ત્યારે શિષ્યને થયો પ્રશ્ન કે સર્વથા અભિન્ન કેમ નહીં, ભગવતી બેન શા માટે? જો શુદ્ધ પારનામિક ભાવથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવના રૂપ મોક્ષ કાળભૂત પર્યાય નો વિનાશ થતા શુદ્ધ પારનામિક ભાવ પણ વિનાશને પામે માટે ભગવતી બેન બરાબર છે, સર્વથા અભિન્ન બરાબર નથી. પ્રશ્ન એવો કથનચિત ભિન્ન શા માટે? એટલે કથનચિત ભિન્ન જે કહ્યું એ શિષ્યને કહીશું, એ તો અભિન્ન છે, અભેદ છે, એકાકાર છે, એ તો અનન્ય છે. અભેદમાં ભેદ તો દેખાતો નથી, ફરી એનો સમજાય કે નહીં? આ પ્રશ્ન થી પૂછે છે કથનચિત ભિન્ન શા માટે કહ્યું છે, કેમ કે એ તો ભિન્ન તો છે ને અભિન્ન છે. અહીંયા એક સરસ સુંદર પ્રશ્ન આવ્યો, આપણે પ્રશ્ન આવે ને એમાંથી ખૂબ આપણે કાઢવું નથી ગયા પૂછવું આપણે કે આ જે નિર્મળ પર્યાય પ્રગટ છે આત્માને આશરે એ તો અભેદ થાય છે, બધા શાસ્ત્રોમાં છે અને એ જ આત્મા છે. અભેદમાં ભેદ ભિન્નતા તો દેખાતો નથી, અને જો ભિન્નતા દેખાતો અનુભવ નથી. સમજાય છે? કઈ
સમજાય છે. और अभी तो अभिन्नता की बात करनी थी ना, अत्यारे तो अभिन्नता की बात करनी थी ना, शुद्धोपयोग संज्ञा आपी ने, शुद्धोपयोग तो आत्मा थी, अभिन्न जो है ने,
अभिन्न जो है ने, अबे अभिन्न हो है ने, अभिन्न लिखो हो है तो मारो कई प्रश्न था, पर आपे कई कथन थी भिन्न छे, अबे सर्वथा भिन्न थी कयूं, એટલે તો હું સમજી ગયો, મને કહ્યું એ તો મને કહ્યું, સમજી ગયા? પણ કથનથી ભિન્ન એમ કેમ કેમ કે અભિન્ન છે, એકાકાર છે, આત્મા થી જોડી પ્રદર્શિત ભિન્ન શા માટે? એનો ટૂંકો જ આવ્યો હતો, ભાવના રૂપો હતી, પર્યાય રૂપો હતી, કથનચિત ભિન્ન દ્રવ્ય થી પર્યાય કથનચિત ભિન્ન છે. પછી આગળ જવાબ દઈએ છીએ, હવે ભાવના રૂપ અને શુદ્ધ પારનામિક ભાવ તો ભાવના રૂપ નથી, એ તો પર્યાય રૂપ થતો જ નથી. આત્મા છે એ પરિણામ થી અભેદ થાય છે વાત નથી, પણ પરંપરાનામી ભાવ જેનું લક્ષણ છે એવું આત્મદ્રવ્ય અપ્રમાદિથી કદાચિત ભિન્ન છે. એકલો આત્મા લઈએ ને અભિન્ન કે તો બરાબર છે. અહીંયા ચર્ચા એ આગળ શું કર્યું ને ખબર છે? શુદ્ધ પારણામિક ભાવ એક શબ્દ વાપરો છે, આત્મા શબ્દ નથી વાપરો. પાંચ ભાવ ની વાત ચાલે છે ને, એક ભાવ થી બીજો ભાવ કથનચિત ભિન્ન છે, એક ભાવ થી બીજો ભાવ કથનચિત, આ ભાવ ની વાત ચાલે છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાય અભિન્ન થાય જ પારણામિક ભાવ ને ઉત્તમ ભાવ એક થઈ શકે નહીં. એક ભાવ રૂપ છે અને એક ભાવના રૂપો છે, અભાવ રૂપ છે, અમાનો નાસ્તિક છે, દ્રવ્યમાં પર્યાય નાસ્તિક છે. હવે જો એ પર્યાય એકાંતે શુદ્ધ પારણામિક થી અભિન્ન હોય તો એમ, હવે ઓનો ધણી હતો અભિન્ન નો અને એને કહ્યું કે કટનજી ભિન્ન છે, અભિન્ન કહ્યો તો મારો પ્રશ્ન નતો, તો પ્રશ્ન ના કર્યો. પણ ભિન્ન કેમ કહ્યો છો? કેમ કે એ તો અભિન્ન થાય છે, એટલે કહ્યું બીજો એકાંત અભિનવ હોય એ પણ એકાંતે સર્વથા અભિન હોય તો કથનચિત અભિન મને મંજૂર છે, કથનચિત અભિન મને મંજૂર છે, પણ સર્વથા અભિન મંજૂર નથી તો દોષ આવી જાય.
દોષ બતાવે,
દોષ બતાવે. કથનચિત ભિન્ન છે એ કઈકું કથનચિત ભિન્નતા માટે ભાવના રૂપ હોવાથી એક બીજું શુદ્ધ પારનામિક ભાવ છે એ તો ભાવના રૂપ નથી તો ભાવરૂપ છે. સમજી ગયા? અને જો એકાંતે એને અભિન્ન માનો તમે તો શું દોષ આવે એ બતાવે છે. એકાંતે શુદ્ધ પારનામિક થી અભિન્ન હોય તો એટલે કથનચિત અભિન્ન છે એ રાખ્યું, કથનચિત અભિન્ન છે એ તો રાખ્યું,
બોલ્યા નહીં,
બોલે નહીં, અત્યારે બોલવાનું ન હોય ગૌડ. સર્વથા શુદ્ધ પારનામિક ભાવથી અભિન્ન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા, કેમ કે તો મોક્ષ માર્ગ તો રહેતો નથી અને મોક્ષ માર્ગ ને આત્માથી જ અભિન્ન માન્યો તમે તો મોક્ષ થતા મોક્ષ માર્ગ નો નાશ થતા આત્માનો નાશ થાય માટે અભિન્ન નથી એમ. મોક્ષ નો પ્રસંગ બનતા આ ભાવના રૂપ મોક્ષ કારણભૂત એટલે મોક્ષ માર્ગ પર્યાય નો વિનાશ થતા શુદ્ધ પારનામિક ભાવ પણ વિનાશને પામે, પણ એમ તો બનતું નથી કારણ કે શુદ્ધ પારનામિક ભાવ તો અવિનાશી છે અને પર્યાય તો નાશવાન છે, મોક્ષ માર્ગ તો નાશ થાય છે. મોક્ષ માર્ગની પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય એને આશ્રય થાય છે, પણ બે સત અલગ અલગ છે, એક સતના નાશથી બીજા સતનો નાશ થતો નથી. એક સત્તો તો વ્યય થઈ ગયો, મોક્ષનો ઉત્પાદ થયો, આ સત્તો નાશ થતા ઓલા સત્તો નાશ થાય છે, બે એક હોય તો
એક નથી,
માટે એક નથી ત્રણ સત છે, ઉત્પાદ સત બે સત ને સત્ય સિદ્ધિ કરી. માટે આમ થયેલું લ્યો, હવે નિચોડ કે છે કે માટે આમ થયેલું શુદ્ધ પારણામિક ભાવ વિશે, શુદ્ધ પારણામિક ભાવને અવલંબનારી જે ભાવના તે રૂપ જે ઔષમિક આદિ ઉપસમ સમ્યક દર્શનાદિ ઉપસમ જોક્ષમ ને ક્ષાય એ ત્રણેય ભાવ લઈ લેવા, ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે આ જો રાગથી રહિત છે શુદ્ધ પર્યાય હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી ક્ષણિક ઉપાદાન કયું શુદ્ધ
પર્યાય,
શુદ્ધ ઉપાદાન ને શુદ્ધ ઉપાદાન બે પ્રકાર છે, એમાં અહીંયા જે નિર્મળ પર્યાય છે એ શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી કાર્યનું કારણ મોક્ષ છે એ પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે, પણ એનું કારણ આ ક્ષણિક શુદ્ધ ઉપાદાન જે પ્રગટ થાય એ કારણભૂત હોવાથી મોક્ષ કારણ છે, મોક્ષનું કારણ છે, પરંતુ પારનામિક ભાવ નહીં. પારનામિક ભાવ મોક્ષનું કારણ નથી,
પારનામિક ભાવ
મોક્ષ માર્ગ રૂપે થતો નથી, અને તો પ્રથમથી જતો અકારણ છે, અકારણીય પરમાત્મા છે, અકારણ પરમાત્મા છે, એવું ને, અકારણ કોઈનું કાર્ય કોઈનું કારણ નથી, બંધમોક્ષનું કારણ નથી, બંધમોક્ષના કારણથી રહિત છે એવું છે, બંધમોક્ષ ને એના કારણથી રહિત આત્મા છે એ બતાવે છે, પરંતુ શુદ્ધ પારનામિક ભાવ નહીં એ મોક્ષનું કારણ નથી. આગળ જે શક્તિરૂપ મોક્ષ છે એ તો શુદ્ધ પારનામિક છે, એ તો પ્રસન્ન થઈ વિદ્યમાન છે, આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. વ્યક્તિરૂપ મોક્ષનો કારણ વ્યક્તિ નું પોક્ષ માર્ગ હોય, શક્તિ નું પોક્ષ ન હોય. શક્તિ વ્યક્તિ નું કારણ નથી, વ્યક્તિ વ્યક્તિ નું કારણ છે. મોક્ષ માર્ગ વ્યક્તિ થઈને એ મોક્ષ નું કારણ છે, શક્તિ મોક્ષ નું કારણ. એટલે પ્રથમ થી હવે એના ઊંડાણ માંથી જાઓ તો મોક્ષ નું કારણ મોક્ષ ની પર્યાય છે, મોક્ષ માર્ગ પણ કારણ નથી. કારણ કે ઉપચાર થી અભવી પાય છે અને બધા ભવી પાય પણ છે, તો હું આવું ને મોક્ષ જોઈ કારણ કાર્ય કારણ કોઈનું કાર્ય પણ નથી, કોઈનું કેવો પરમાત્મા છે. એનું જ લક્ષણ પરપાના ભૂલે સમીર દર્શન થાય. પોતે પોતાની વાત દ્રઢ કરવા માટે પૂર્વાચાર્યનું એક સૂત્ર આગળ કરે છે. એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારણાની કહો. આ સહજ શુદ્ધ પારણાની ભાવ તો શબ્દ ચારે બાજુ આવે, પણ એની આગળ નિષ્ક્રિય શબ્દો વિકોને કમાલ કરતા ક્રિયાનો કરનારો
નથી.
જો ક્રિયાથી સહિત તો શુદ્ધ પાણી રહેતો નથી, એટલે નિષ્ક્રિય વિશેષણ લગાડી ક્રિયાનો કરનારો નથી, ક્રિયા રૂપે થતો નથી, ક્રિયાથી અભેદ થતો
નથી, ક્રિયાનો વિષય બને છે.
નિષ્ક્રિય કહીને હવે એને બીજું કેવું છે કે નિશ્ચય મોક્ષ માર્ગ નો કરતા આત્મા નથી, કેમ કે તદ્રુપો એમ કેવું છે, કેમ કે આત્મા નિષ્ક્રિય છે, ક્રિયાનો કરનારો નથી, એમ કેવું છે, એ કેવું છે. એટલે નિષ્ક્રિય શબ્દ મૂકી દીધો. જય ધવલની આખી ગાથા છે, એમાં જેટલું ખુલ્લું છે. એવી જ રીતે સિદ્ધાંત પણ કહ્યું છે કે નિષ્ક્રિય સુખ પારણાની ભાવ, અર્થાત સુખ પારણાની ભાવ નિષ્ક્રિય છે. હવે નિષ્ક્રિય છે તો નિષ્ક્રિયનો અર્થ શું? હું કઈ સમજો નહીં. જે જગ્યા છે અત્યાર સુધી સુખ પારણાની કહ્યું તો મેં એનો પ્રશ્ન પૂછ્યો નહીં, એવું સમજી ગયો. પણ નિષ્ક્રિય એટલે શું? નિષ્ક્રિયથી કોઈ અર્થ નિષ્ક્રિયનો શું અર્થ છે? એટલે નિષ્ક્રિય થી કો અર્થ સંસ્કૃત ચાલે. દેખો દેખો આપણે સાધ્ય કરવો છે ને, આપણો લડાવું જવાબ આપે છે કે બંધના કારણ બુદ્ધિ ક્રિયા રાગાદી પણ નથી. રાગ થી જીવને બંધ થાય, બંધ નું કારણ રાગ છે, રાગરૂપ ક્રિયા. બંધ છે તે કાર્ય છે અને એના કારણભૂત જે ક્રિયા છે એ રાગાદી પરિણતિ છે, બરાબર? તે રૂપ નથી. તદરૂપો ન ભવતિ છે. બંધ કારણભૂતા યા ક્રિયા રાગાદી પરિણતિ તદરૂપો ન ભવતિ, તે રૂપે થતો નથી. એમ રાગરૂપે આત્મા થતો નથી, પોતાના નિજભાવને છોડે નહીં, આ શુદ્ધતાને છોડે નહીં, શુદ્ધમાં જાય નહીં, માટે રાગાદીનો કરતા રૂપો ન ભવતી. હવે આગળ એ તો ઠીક, એટલું તો ઠીક છે, એટલું તો નહીં બેસે કદાચ કોકને, એ કોકને. હવે આગળ જો સંસ્કૃત આપણે વાંચીએ, મને મોક્ષ કારણ ભૂતા ચ એમ જ વળી તે પણ ક્રિયા. મોક્ષ કારણ ભૂતા ચ ક્રિયા શુદ્ધ ભાવના પરનતિશ્ચ તદરૂપ ન ભવતિ. તદરૂપ આવ્યું ને, તદરૂપો ન ભવતી. ચ કહીને એમાં પણ લગાવ્યું, એમાં તો નથી પણ આમાં પણ નથી. એમ બંધના કારણ ભૂતે ક્રિયા રાગાદી પણ નથી, અને મોક્ષના કારણો જે ક્રિયા, એ કઈ ક્રિયા? મોક્ષના કારણો ક્રિયા શુદ્ધ ભાવના પણ નથી, એટલે શુદ્ધ ઉપયોગ તે રૂપ પણ નથી. ચો તે રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે એમ અનુભવમાં આવે છે કે શુદ્ધ પારણાની ભાવ તે રૂપ છે, ધ્યાન રૂપ નથી. શુદ્ધ પારણાની ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાનરૂપ શા કારણે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. આજે ધ્યાન મોક્ષ માર્ગ ની પ્રયાય પ્રગટ થઈને પ્રગટ, એનું નામ ધ્યાન છે. બોલું તો સાધ્ય છે, બહુ તો એની વાત નથી. બે પ્રકારની ક્રિયા, એક બંધના કારણભૂત ક્રિયા અને એક મોક્ષના કારણભૂત ક્રિયા, મોક્ષ તો કાર્ય છે. એ રૂપે કેમ નથી? એ રૂપે થતો નથી માટે એનું કરતા નથી. અકર્તા અહીંયા ચિંત કરે છે, અકારક. જે અકારક શબ્દ બોલ્યો છે ને મૂળમાં, કેમ કરતો નથી? એ કદું નહોતો, એ રૂપે થતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય કેમ કરતા નથી? કે તે રૂપે થતો નથી. એમ અહીંયા સૂક્ષ્મ માં લગાડી દઉં, તે રૂપે થતો નથી માટે તેનો કરતા નથી.
विशेष चर्चा कहीं अकारक ने अविधे का जा आत्मा से
अकारक नहीं चीजें करे छे दृष्टि रो विवेक नहीं करे छे भाई कारण आता जाए छे ने दृष्टि दृढ़ करावता जाए छे कारण आता जाए छे ने दृष्टि नो विषय दृढ़ हां हां भूले चुके पण एनी भूल न थाय शायद न थाय त्यां सुधी नहीं भूले आ जो बदले जगी छे बराबर
અત્યારે એનું કરતા નથી પણ જ્ઞાતા છે એમ પણ નથી
એવું
લેતા જ નથી કેમ કે તદુપનો હતી એટલે થતો નથી તે હું છું તે હું છું તે હું છું દ્રષ્ટિનો વિષય આપું છું તે આપું છે અને એનું ફળ જ્ઞેય ની વાત નથી અત્યારે પૂછ્યું તેનો જવાબ આવે છે વિસ્તારથી કરે છે અકારક દલીલ જે તર્ક ને કોઈ તોડી ન શકે કેમ કરતો નથી બધાને કરતા બુદ્ધિ છે કરતા બુદ્ધિ આમાં છૂટે છે તદ્રુપો નો છ મહિને લેવી તારે સમાજ બાબા ઘરમાં તો 10 વખત લેતો પણ વા તું લેજે સમાજમાં 6 મહિને આત્મજ્ઞાન નો આત્મા કેમ કે પર્યાય છે શું આ વાત હા એમ છે ધ્યાન શુક્લ ધ્યાન રૂપે કોણ કે છે કે આત્મામાં શુક્લ ધ્યાન થાય છે કોણ કે છે ક્યાંથી વાત આવી આત્મામાં ચાર પ્રકારના ધ્યાન આવી નથી છતાં વ્યવહાર નહીં સતતપણે કહે કોને કહે છે કે આવું તો છે નહીં અંદર ધ્યેય મેં તપાય છું તપાય છું તો ચાર પ્રકારના ધ્યાન એમાં દેખાતા એમ કે ધ્યાન વિના સ્વ તેવું તો ધ્યેય અંદર જોઈને કહ્યું પછી કારણ કે બધા કહેવા મળે કે ધ્યાન તો આત્મામાં થાય ધ્યાન તો આત્મામાં થાય ઘણા વર્ષો મળ્યા મને કે ધ્યાન સુખી ને તો આત્મામાં થાય અમને કઈ આત્મામાં ધ્યાન દેખાતો અમે તો ધ્યેય રૂપ છે અમે ધ્યાન રૂપ તમારા માટે ધ્યાન તો પરદ્રવ્ય છે પરદ્રવ્ય અમારું ધ્યાન કરે છે હા મેં તો ધ્યેય રૂપ મેં કિસ્તા ધ્યાન
હા
गड्ढे बाहर निकल जाए, हाँ बाहर निकल, एवी कहता है, एवी सचोट, सचोट, अरे बदू, पाचु न्याय सर, कारण लॉजिक आता जाए चे, विजनी ने बेसे, केम करतो नथी, तो पोलो मतलब केर में करतो नथी, रेवे परिये में जरतो नथी, सामान्य विशेष माव तो नथी, क्या नहीं करे, અને સ્વયં થાય ને શું કરે, વીન હોય ને શું કરે, સત હોય ને ન કરે,
પરમાત્માને ધ્યાન ન હોય, પરમાત્માને ધ્યાન ન હોય, ભાઈ કે બોલે તારા ઉતી જોઈને આવું છું કીર્તન મને
તને મન થાય કે લગરી ફેલાઈ આવે
કોને ફેલાઈ
આવે લગરી છે નથી અને છેકીએ છે એમાં નથી અને છેકીએ છે અંદર જેને જોઈ લીધું વ્યવહાર ની જૂઠી અનુભવ છે સિદ્ધ કર્યું દ્રેમાં પર્યાય નથી દ્રેમાં કોઈ પર્યાય ન હોય જીવને પરિણામ ન હોય પરિણામ હોય તો ચાર ધ્યાન હોય ને પરિણામ જ નથી એવો હું છું ત્રિકાળી દ્રવ્ય સામાન્ય સામાન્ય ને અવલોકતો વિશેષ ને નથી અને શુદ્ધ પારમી ભાવ તો અવિનાશી છે હવે એક બીજો આધાર શ્રી યોગીન્દ્ર દેવે કોણ કહ્યું છે
અમે તો કહીએ છીએ
પૂરા ત્યારે બાપાને કહ્યું હું તો કહું છું પણ એક યોગીન્દ્ર દેવ થઈ ગયા જૂના સમર્થ આચાર્ય થઈ ગયા એને પણ કહ્યું છે કે રવિ ઉપજી રવિ મરી બંધુ રમકો કરી જીવ પરમ જે જોયા જેમ વર એવું મને આ તો જીનેન્દ્ર ભગવાને કહ્યું છે એ યોગીન્દ્ર દેવ કે છે અર્થાત હે યોગી પરમાર્થે જીવ ઉપજતો પણ નથી મળતો પણ નથી અને બંધ કરતો નથી એમ શ્રી જીનવર કહે છે આ અકર્તા અથવા જ્ઞાતામાં આવી ગયો અકર્તા કહું જ્ઞાતા જ્ઞાતામાં એવું હોતી સાક્ષાત જ્ઞાતા થાય છે કર્તામાં બહુ છે એ જ્ઞાતામાં નહીં આવે જ્ઞાતામાં નહીં આવે તો જ્ઞાતા ભાવ પૂરક નહીં થાય જ્ઞાતામાં આવશે એ સાક્ષાત જ્ઞાતા હું જ્ઞાતા છું હું એક જ્ઞાતા છું હું જ્ઞાતા છું જ્ઞાતામાં આવે જ્ઞાતા થાય ને બેસી ગયો સ્વભાવમાં બેસીને બોલ્યો ને અને હું કરતા છું એ તો પર્યાય માં બેસીને બોલ્યો આવશે કરતા નું દુઃખ ગયું
જ્ઞાતાના પક્ષમાં આવે તો જ્ઞાતા થાય ને, પણ કર્તાના પક્ષમાં બહુ છે એ ક્યાંથી જ્ઞાતા થાય? એ તો કરતા બધી દંડ કરે. વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે, વિવક્ષિત એક દેશ શુદ્ધ નહીં આશ્રિત આ ભાવના. જો આપણે એક દેશ શુદ્ધ નહીં, સર્વદેશ શુદ્ધ નહીં, લક્ષણ સૌક્ષમી જ્ઞાન રૂપ હોવાથી, જો કે એક દેશ વ્યક્તિ રૂપ છે, નિર્મળ પર્યાય સમ્ય જ્ઞાન ની એક દેશ વ્યક્તિ રૂપ અને શુદ્ધ પણ છે, રાગથી રહીત પણ છે, તો પણ જ્ઞાતા પુરુષ એમ ભાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યેક પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન જે પર્યાય પ્રગટ થઈ છે તે હું છું એમ નહીં. અહીંયા ભાવિદ્રીની વાત નથી, પર્યાય પ્રગટ થઈ ગઈ ની ખંડ જ્ઞાન છે, હું અખંડ છું, ખંડ નથી એમ નિરંતર એ આત્માની ભાવના હોય છે. સકલ નિરાવરણ સર્વથા, સકલ એટલે સર્વથા નિરાવરણ, ભાવકર્મ નહીં, દ્રવ્યકર્મ નહીં, નવકર્મનું આવરણ જેકાળી જ્ઞાનાનંદ પરમાત્માને લાગુ પડતું એક, બીજું એ અખંડ છે, એમાં ગુણભેદ નથી, પર્યાયનો તો અભાવ છે, બેનો ખંડનો તો અભાવ છે, પણ અનંત ગુણમાં ગુણભેદનું ખંડ દેખાતો નથી, અખંડ અભેદ છે, માટે અખંડ એક છે, પર્યાયો અનેક છે, દ્રવ્ય એકરૂપ છે. બીજું પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ છે, આ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભગવાન આત્મા બધાને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એમ કે છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રતિભાસમય એટલે ચેતનામય, પ્રતિભાસમય એટલે જ્ઞાનમય ચેતનામય અને પ્રત્યક્ષ છે. અવિનશ્વર આ અવિનાશી છે, નાશ ન થાય આત્મા, પર્યાય નાશ થાય આત્માનો નાશ થાય. પછી શુદ્ધ પારિણામિક પરમ ભાવ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ પેલા અપરમ છે, ચારે ભાવ અપરમ ભાવ પરમ ભાવ ઉજરિક, પરમ એટલે ઉજરિક, શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું શું અહમ છામાં અસ્તિનાસ્તી અને કામ કરે છે, પરંતુ એ ભાવ તો નથી કે ખંડના રૂપ છું. અસ્તિનાથી અને કાંત વેદનાન પર છે, વેદનાન થાય તો અને કાંત થાય, અસ્તિનાથી અને કાંત વેદનાન પર છે, આવું વેદનાન થાય અનુભવ થાય તો જે પ્રમાણભૂત અને કાંત છે સમય કે કાંત પૂર્વક અને કાંત એનું ફળ આવે. અહીંયા સુધી વેદનાન કર્યું, જેને વેદનાન થઈ ગયું છે એ વેદનાન કરે, આ પુરુષને તો વેદનાન થઈ ચૂક્યું છે, વર્તે છે,
સ્વરૂપ જ એવું છે,
સ્વરૂપ છે એવું બોલે છે, ભાષાથી આવ્યું બસ આવું હું છું, હું આમ કરું છું, તમે આમ કરો, હું અખંડ છું, ખંડ નથી. કેવું થયું બાકી જ્ઞાતાનું ચાલે છે, કરતા પરિણામનું જ્ઞાતા છે, કરતા નથી. બે નું જ્ઞાતા એટલે અહીંયા પરિણામ નું કરતા નથી તો પરિણામ નું શું શું કરે છે એ જાણે છે, કરતો નથી તો શું કરે છે કરતાને અવેદન થતો તો શું કરે છે એ જાણે છે. કયું તો એનો વિચાર બે અત્યારે કથન છે. એવું જયારે આવે ત્યારે મૂંઝવણ કેવી રીતે દૂર થાય, આપણે મૂંઝવણ દૂર થાય એની વાત લેવી છે ને. મૂંઝવણ નો વિષય આવી જાય પણ એ વિષયને મૂંઝવણ થી ઓળખી દઉં, મૂંઝવણ તો થાય, સમજી ગયા, પણ એ દૂર કેવી રીતે થાય પણ જ્યાં જ્યાં એ કરતા નું વાત આવે નિર્બળ પર્યાય ની ત્યાં ઉપચાર થી છે. એટલે ખરેખર એમ નથી લખ્યું છે, એમ એ વખતે પણ જાણે છે, જે નિશ્ચય થી જાણે છે, વ્યવહાર થી કરે છે લેખું, એટલે નિશ્ચય ની વાત હતી. ઉપચારી વાત નિશ્ચય થી શું છે જાણે છે ને માત્ર પરિણામ ને ત્યારે કરે છે એમ લેખું, એ વ્યવહાર નું કથન અભૂતા સંસદ ગાતા પછી નો જાણે છે પણ કરતો નથી, એ વખતે લઈ લો એટલે બે જ્ઞાની નું વચન છે. અપેક્ષા સમજી લેવી, ખોટું છે એમ નહીં, કથન ની પદ્ધતિ થી પ્રયોજન ભૂત સિદ્ધ કરવા માટે ક્રોધરો કરતા નથી, નિર્મળ પર્યાય કરતા છે, એટલું પ્રયોજન સિદ્ધ કરવા માટે કહ્યું. માંથી આગળ કરતું આપણે ભલે કરતા રેખો પણ છે જ્ઞાતા. બસ એ વિચારો છે. ટેલિફોનમાં આપણે વાત નથી, આજે ટાઈમ નહોતો રહેતો, ટાઈમ નહીં રહેતો એટલે બોલો ટેલિફોન નથી રહ્યો, એટલે નીકળે આ ટેલિફોન લઈ લે વાત, સમજી ગયા, અને વાત લે તો ટેબલ ઉતરા પણ નો એ આમાંથી આમાંથી કેમ આવતી ગયું ને, આ તો ઉતરાયું મેં કહ્યું આપણું થાય પછી તમને કહીશ વિચાર આવ્યો. હું આને પૂછું કૃપાનું પાત્ર હોય સરખી રીતે ભૂલકો પાછું સરખી રીતે રજૂઆત કરી તો તમને
ખ્યાલ
આવે. જરાય ખબર ના પડે बोलो
વર્ણ સમજે ઉપચાર થી લીખવું એને અનુપચાર બને વ્યવહાર ને નીચે માનો તો નીચે હાથમાં થી ગયો નાતા પણ ના આવ્યું આને તો કહ્યું ઉપચાર થી કરતા છે ખરેખર જ્ઞાતા છે ઈ જવાબ હતો આવા કથો બહુ આવે
પોતાના પરિણામ ઉપચાર માં નથી કરતા છે
ઉપચાર થી કરતા નથી જ્ઞાતા છે એમ આવ્યું એમ લેવું એમ
ઉપચાર માત્ર થી કરતા છે એ ઉપચાર છે
ઉપચાર છે કરતા નથી એને કરતા કયો ઉપચાર ત્યારે કરતા નથી એને કરતા કયો ઉપચાર તો ખરેખર શું છે એ જ્ઞાતાના પક્ષમાં આવશે જ્ઞાતાના પક્ષમાં આવશે ને એ સાક્ષાત જ્ઞાતા છે જ્ઞાતાના ભાવમાં રહેશે એનો તો મોક્ષ છે એનો તો કઈ સવાલ નથી સ્વભાવ છે આજે સવારના કેમ આવ્યું એનું કારણ છે સવારના ચિત્રમાં આ કેમ ચાલ્યું નથી બાપુજી હતા એ તો પાકો ખ્યાલ રહી ગયો બીજા ત્રણ જ ગણા હતા ને હું એમાં એટલે ઉપચાર ને નીચે નહીં મારે કોઈ ઉપચાર ને નીચે ભૂલ નહીં કરે એમાં જ્ઞાતા કાઢું નથી એમ કાઢવું ત્યારે જ્ઞાતા છે
જ્ઞાતા છે પણ કરતા નથી, જ્ઞાતા ને પક્ષમાં આવી ગયા એટલે ઉચ્ચાર નું કરતા પણ નિષેધ થઈ ગયો. આ કુલકુલ ભગવાન ના પાંચ કથા અને ગુરુદેવ નું જયપુર નું વાક્ય અમને ટાઈમે મદદ થાય નથી.
ઉપચાર
ના ઉપચાર માને તો તું વિચાર નથી. શાસ્ત્રના નામે નિયમથી કરવાયો છે. એક બાજુ કે છે કે અકર્તા છે આત્મા, એ પણ કે છે નિયમથી કરવાયો છે.
નિયમ છે કર્મયોગ, ઓર વોઈ કુનકુન આચાર્ય કહેતે હૈ, હમને તો આચાર્ય કહેતે હૈ કરતા પ્રતિભાસે છે, કરતા થતો નથી કરતા પ્રતિભાસે છે, ઓર શું શું લેવું
સવારે વિચાર આવ્યો હતો ફરિયાદે અને તમે અપેક્ષા એથી મોનો કરતા નથી કરતા કરો છો, પણ તમારા હૃદયમાં તમે જ્ઞાતા જ છો. એટલા એ પરિણામ ને ભલે કરતા લીખો, જો તમે જ્ઞાતા લખો કરતા અને જાણો છો અમે પણ એમ જાણી લીધું, તમે એમ જાણ્યું અમે પણ
લખે છે કઈ
કે રાગાદી નો કરતા નથી વ્યવહાર રત્ન ત્રણ નો નિષેધ કરવા માટે સાત શબ્દ યોજવામાં આવ્યો છે.
આપના
હૃદયમાં નિશ્ચય ને અમારા હૃદયમાં બી
નિશ્ચય.
બાકી હું જે પ્રશ્ન કરું એમાં થોડો 50% આપી દઉં આવી જાય.
अपने टोंग ऊपर दिखा लो अभी जैसे सो टोंग ऊपर दिखा लो सो पूछो मांगो जो कैसे हो जाएगा टोंग ऊपर दिखा लो अभी जैसे